જય જીનેન્દ્ર, આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ, મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં જીવ અજીવ અધિકાર, એમાં ગાથા 49. એ ગાથા 49માં આપણે અવ્યક્તના બોલ કરી રહ્યા છીએ. એમાં પહેલો બોલ અવ્યક્તનો કર્યો છે. અવ્યક્તના પહેલા બોલમાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી આગળ બાકીના બોલ આપણે કરીએ. પહેલા બોલમાં એમ કહેવામાં આવ્યું કે 6 દ્રવ્ય સ્વરૂપ જે લોક છે એ જ્ઞેય છે, તે વ્યક્ત છે. આ જગતમાં 6 દ્રવ્ય છે, ભગવાને 6 દ્રવ્ય જોયા છે અને એ વ્યક્ત છે. એનાથી જુદો ભગવાન આત્મા છે, તે અવ્યક્ત છે. એટલું જ નહીં પણ એ 6 દ્રવ્યને જાણનારો આજે ભગવાન આત્મા છે, એને જાણે છે તો એ જાણવામાં એના જ્ઞાનની જે પર્યાય છે એ પણ વ્યક્ત છે. એનાથી જુદો ભગવાન આત્મા અવ્યક્ત છે. એ ભગવાન આત્મા એ પર્યાય જેવડો નથી, એ પર્યાયમાં આવતો નથી, તે અવ્યક્ત છે. અને એમાં એ વાત કરી કે આ જગતના પદાર્થો છે, કેવડી ભગવાન છે, સિદ્ધ ભગવાન છે, આ શાસ્ત્રો છે, આ બધું એ વ્યક્ત છે અને એનાથી જુદો ભગવાન આત્મા એ અવ્યક્ત છે. આ દ્રવ્યશ્રુત શાસ્ત્રો એનો અભ્યાસ કરીએ છીએ એ પણ વ્યક્ત છે, એટલે એ 6 દ્રવ્યમાં સમાય છે અને એનાથી જુદો ભગવાન આત્મા એ અવ્યક્ત છે. એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવા વાળું જે જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, એ પણ વ્યક્ત છે. એનાથી જુદો જે ક્યારેય બદલાતું નથી એવું ધ્રુવ તત્વ, એ ભગવાન આત્મા એ વ્યક્ત છે. એટલે અહીંયા એ વાત કરી કે એ આનંદનો નમૂનો, એટલે જે અવ્યક્ત છે એ ભગવાન આત્મા, એ ધ્યાનમાં અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે. એટલે એની વાત કરતા ગુરુદેવ એમ કહ્યું કે શાસ્ત્રનું જે જ્ઞાન છે તે પણ 6 દ્રવ્યમાં સમાય છે, કેમકે તે જ્ઞાનના લક્ષ્ય 6 દ્રવ્યનું લક્ષ્ય થતું નથી. તેનું લક્ષ્ય છોડીને દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેનું લક્ષ્ય કરે ત્યારે જ્ઞાન સમ્યક થાય છે. અને ભાઈ, ધર્મ કરવો છે પણ ધર્મ કેવી રીતે થાય તેની ખબર વિના તું ધર્મ કેવી રીતે કરીશ? શાસ્ત્રને જાણે, તેની વ્યવહાર શ્રદ્ધા કરે, પણ શુદ્ધ જ્ઞાયક સ્વભાવની ભગવાન આત્માના આશ્રય પ્રગટ થતા વિતરાગી આનંદ અમૃતનો સ્વાદ ન લે તો આત્મા આત્મજ્ઞાન કેમ થાય, તો આત્મા કેમ જણાય? વસ્તુ એકલી અતિન્દ્રિય આનંદમય છે. ગુરુદેવે પોતાના અનુભવની વાત કહી છે કે ભગવાન આત્મા એ અતિન્દ્રિયપણે જણાય એવો છે અને એ અતિન્દ્રિયપણે એ જણાય છે, અનુભવમાં આવે છે, તો આનંદ રૂપે અનુભવમાં આવે છે, શાંતિ રૂપે અનુભવાય છે, એ જ્ઞાન રૂપે અનુભવાય છે, સુખ રૂપે અનુભવાય છે, એ આનંદનો નમૂનો એ પર્યાયમાં આવે છે. અને જ્યાં સુધી એવો આનંદનો નમૂનો પર્યાયમાં ન આવે ત્યાં સુધી આખી ચીજ આ પ્રકારે છે, આવી છે, એવી પ્રતીતિ કેવી રીતે થાય? એટલે એની વાત કરતા કહ્યું કે પરમાત્મા પ્રકાશમાં આવે છે કે શિષ્ય પ્રભાકર ભટ્ટ આચાર્ય શ્રી યોગીન્દ્ર દેવ પ્રતિ બહુ ભક્તિથી વિનમ્ર થઈને પૂછે છે કે હે સ્વામી, એવો શુદ્ધ આત્મા કોણ છે જે જાણવો જોઈએ, અને જેને જાણ્યા વિના અનંત કાળમાં આ આત્માને વિતરાગી સુખ અમૃતનો સ્વાદ ના આવ્યો, કેવળ દુઃખ જ થયું, એટલે એવો આત્મા કોણ છે? એવો પ્રશ્ન જે કર્યો છે ત્યારે કહે છે કે ભાઈ, નિજ શુદ્ધ આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કર્યા વિના માત્ર શાસ્ત્ર જ્ઞાન ધર્મ કરવામાં કાંઈ કાર્યકારી નથી, માટે એવા આત્માની અનુભૂતિ એ વિતરાગી આનંદ અમૃતનો સ્વાદ પ્રાપ્ત કરવો, એમ અહીંયા ગુરુદેવે કહ્યું. અને આગળ પણ એમ કહ્યું કે આ વ્યવહારવાળા તો બિચારા ક્યાંય દૂર પડ્યા છે, વ્રત તપ આદિનો રાગ જે વ્યવહાર છે એ પણ છ દ્રવ્યમાં આવી જાય છે, એ પણ વ્યક્તમાં આવી જાય છે, એ આત્માથી જુદા છે, એ છ દ્રવ્યમાં આવે છે, એ વ્રત તપ આદિ શુભ ભાવ અને એનો રાગ એનાથી ભિન્ન ભગવાન આત્મા છે, અને એ બધા શુભ ભાવથી તો એને ભિન્ન પડવાનું છે, અને જેનાથી ભિન્ન પડવું એ વસ્તુ એને શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવામાં મદદ કઈ રીતે કરે? એટલે કે શુભ ભાવ દ્વારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? હું આવો છું એમ જે વ્યવહારનો વિકલ્પ ઉઠે, હું શુદ્ધ છું, ત્રિકાળ જ્ઞાયક છું, પરમ પરિણામિક ભાવ છું, એ બધી જે વાત, એવો વિકલ્પ જે ઉઠે છે એ વ્યવહારનો વિકલ્પ કહેવાય, એ વિકલ્પ ઉઠે, તે વિકલ્પનો પણ વિષય આત્મા નથી, એનાથી જુદો, વિકલ્પથી પણ જુદો ભગવાન આત્મા છે, એ અવ્યક્ત છે. શ્રી જયસેન આચાર્ય દેવે આ બોલની ટીકામાં એમ લીધું છે કે વિકલ્પના વિષય રહિત વસ્તુ સૂક્ષ્મ અવ્યક્ત છે, વસ્તુ એટલે આત્મા, વિષયના વિકલ્પ વિનાની, આવો જે વિષયની વાત કરવી છે ભગવાન આત્મા, એવા વિકલ્પની વાત નહીં, પણ એ વિકલ્પ વિનાની વસ્તુ છે, આત્મા વિકલ્પ રહિત છે, એવા વિકલ્પ રહિત વસ્તુ તે ભગવાન આત્મા અવ્યક્ત છે. જ્ઞાયક આત્મા એ તો નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે, જો ગુરુદેવ કહે છે જ્ઞાયક આત્મા, ભગવાન આત્મા એ તો નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે, એટલે કે એવા નિર્વિકલ્પ ધ્યાનમાં એની પ્રાપ્તિ થાય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે, તેનો વિષય અખંડ આત્મ વસ્તુ છે. ધ્યાનનું ધ્યેય ધ્યાન નથી, પણ ધ્યાનનું ધ્યેય અખંડ શુદ્ધ આત્મ વસ્તુ છે. ધ્યાન કરવા બેસે છે નિર્વિકલ્પ દશામાં, તો એ કોનું ધ્યાન કરે છે? એનો વિષય શું છે? તો કે અખંડ ધ્રુવ, જે ક્યારેય બદલાતું નથી એવું શુદ્ધ આત્મ સ્વરૂપ, એના ધ્યાનનો વિષય છે, એનું એ ધ્યાન કરે છે, એ ધ્યેય છે. એવા ધ્યેય અખંડ જે ભગવાન આત્મા, નાયક નાયક ત્રિકાળ નાયક એ આત્મવસ્તુ છે, એ એક અખંડ શુદ્ધ ચિન્હ માત્ર સિવાય બધું પરમાં એટલે છ દ્રવ્યમાં સમાઈ જાય છે. એટલે એવા ધ્યાનના વિષય, ધ્યાનનું ધ્યેય ભગવાન આત્મા, એનું ધ્યાન કરતા, એને ધ્યાવતા જ્યારે જ્ઞાન દર્શનના ઉપયોગ એ ધ્રુવ તરફ ઢળે છે, ત્યારે પર્યાયમાં એનો અનુભવ સુખ અને આનંદ રૂપે થાય છે. એ સુખ એ અમૃત આનંદનો સ્વાદ જેને ચાખ્યો નથી એને માટે આ બધા શાસ્ત્રના જ્ઞાન વગેરે બધું વ્યર્થ છે, નકામું છે. એટલે એને એ બધાને છ દ્રવ્યમાં લઈ લીધું કે જે વ્યક્ત છે અને એનાથી ભગવાન આત્મા એ જુદો અવ્યક્ત છે. આ પહેલા બોલની વાત કરી. હવે બીજો બોલ અહીંયા કહે છે, બીજા બોલમાં કહે છે કે કષાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. બીજા બોલમાં શું કહે છે કે કષાયોનો સમૂહ જે ભાવક ભાવ એ વ્યક્ત છે અને તેનાથી જીવ જુદો અન્ય છે, ભિન્ન છે માટે વ્યક્ત છે. ભાવક ભાવની વાત અગાઉ આપણે થઈ ગઈ છે. ભાવક ભાવ, ભાવ્ય અને ભાવક. ભાવ્ય શું છે તો કે જ્યારે અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ સહિત જીવ છે ત્યારે એ કર્મના ઉદયો સાથે જોડાય છે, તો કર્મના ઉદયો છે તે ભાવક છે અને એના જે ભાવ છે એ વખતે એ ભાવ્ય છે, એ ભાવ્ય છે. જીવ ત્યારે ભાવ્ય થાય છે અને કર્મના ઉદય છે તે ભાવક છે. અને એવો ભાવક ભાવ, એવો ભાવક ભાવ એની વાત અહીંયા કરી છે. એ ભાવક ભાવ છે એ શું છે? એ કષાયોનો સમૂહ. કષાયોનો સમૂહ એટલે ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કષાયો જે રાગ અને દ્વેષ રૂપે છે. અને બીજા નો કષાયો રતિ, અરતિ, શોક, હર્ષ, ભય, જુગુપ્સા અને પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એમ નવ પ્રકારના નો કષાયો છે. આ બધા કષાયોને લઈને વાત કરવી છે. એટલે કહે છે કે એ કષાયોનો સમૂહ છે એ ભાવક ભાવ છે, તે વ્યક્ત છે અને તેનાથી જુદો આ ભગવાન આત્મા જીવ તે અવ્યક્ત છે. ભાવક ભાવ એટલે શું? કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે, કર્મનો ઉદય આવે એને કારણે એનું લક્ષ્ય થતા એને વિકારી ભાવ થાય, જીવને વિકારી ભાવ થાય છે. એટલે એ કર્મના ઉદયો છે એને ભાવક કહેવામાં આવે. અને એને ભાવક ત્યારે જ કહેવામાં આવે કે જો એને વિકારી ભાવ થાય ત્યારે. અને એ જીવ છે એને ભાવ્ય કહેવામાં આવે. એટલે કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે તેને ભાવક કહે છે અને એ વિકારને ભાવકનો ભાવ કહે છે. વિકાર છે એ ભાવકનો ભાવ છે. હવે એ વિકાર ખરેખર શું છે? વિકાર એક અજ્ઞાન અવસ્થામાં તો એ જીવનો ભાવ છે, વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, જેને લીધે થઈને આશ્રવ થાય છે અને બંધ થાય છે. શુભ ભાવ કે અશુભ ભાવ જેવા ભાવ છે એ પ્રમાણે પુણ્ય કે પાપના બંધ થાય છે. એટલે વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી, એટલે શુદ્ધ આત્મ સ્વરૂપમાં નથી. પણ એ અજ્ઞાન અવસ્થામાં એવા ભાવ થાય છે એ કર્મના ઉદયની સાથે જોડાવાથી, મિથ્યાત્વને કારણે થાય છે. એટલે એને વ્યવહારથી એને એમ કહેવામાં આવે કે જીવના છે. પણ નિશ્ચયથી જોવા જઈએ તો એ વિકારી ભાવ જે છે એ ખરેખર ભગવાન આત્માના મૂળ સ્વભાવમાં નથી. માટે એમ કહેવાય કે વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી. આ વાત અગાઉ ગાથામાં આવી ગઈ છે ભાવક ભાવની. અજ્ઞાન દ્રષ્ટિમાં જીવ એટલે મિથ્યાત્વ સહિત છે ત્યારે જીવ એ ભાવક બને છે, એટલે એને ભાવક ભાવ છે. ભાવક તો પેલું કર્મનો ઉદય છે તે ભાવક છે અને એ ભાવ્ય બને છે, એટલે એને એવા ભાવક ભાવ છે. એટલે અજ્ઞાન દ્રષ્ટિમાં જીવ ભાવક અને વિકાર એનો ભાવ બને છે. અને જ્યારે સ્વભાવ દ્રષ્ટિ થાય એટલે શુદ્ધ ભાવ વર્તે છે ત્યારે એ શુદ્ધ ભાવ થતા કર્મ જે નિમિત્ત એટલે કર્મના ઉદયો જે નિમિત્ત છે તે ભાવક છે અને વિકાર એ એ ભાવકનો ભાવ છે એટલે કર્મનો ભાવ છે. ભૂતો એ ભાવ જે છે ભાવક ભાવ એટલે વિકારી ભાવ જે કષાયો છે રાગ દ્વેષ રૂપે છે એ બધા એ કષાયો એ ખરેખર તો જીવના છે પણ એ અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વ સહિત છે ત્યારે એ જીવના છે. પણ જ્યારે એની શુદ્ધ દ્રષ્ટિ થાય છે એટલે ભગવાન આત્મા તરફ એનું લક્ષ થાય છે અને સ્વભાવ ભાવે એ પરિણમે છે ત્યારે એ કોઈ ભાવ એના હોતા નથી. એટલે એવા ભાવને એ ભાવક જે કર્મના નિમિત્ત છે એના કહી દીધા. એ કર્મ જે નિમિત્ત તેને ભાવક કહ્યું અને એ વિકાર છે એ ભાવકનો ભાવ કહ્યો આત્માનો નહીં. આવો ભાવક ભાવ એ વ્યક્ત છે. ભાવક ભાવ છે તે વ્યક્ત છે, એ બાહ્ય છે, એ જ્ઞેય છે અને તેનાથી ભગવાન આત્મા અન્ય છે, જુદો છે, એ અવ્યક્ત છે. એટલે ભાવક ભાવથી જુદો ભગવાન આત્મા આ રીતે અવ્યક્ત છે. અને ભાવક ભાવ છે તે શું છે? તો ભાવક ભાવ પણ જ્યારે આત્મા થાય છે ત્યારે શું થાય છે? એ ભાવ્ય થઈ અને એવા ઉદયો સાથે જોડાય છે ત્યારે એને રાગ કે દ્વેષ થાય છે. અને રાગ એટલે ક્રોધ માન માયા લોભ ચાર કયા, એમાં રાગ અને દ્વેષ બંને આવી ગયા. એટલે કે રાગ એટલે માયા અને લોભ અને દ્વેષ એટલે ક્રોધ અને માન, એમ ચારે ચાર એમાં સમાય છે, કષાયમાં સમાય છે. અને બીજા નવ પ્રકારના નો કષાયો, એ બધા કષાયોનો સમૂહ છે, એ જ ખરેખર ભાવક ભાવ છે. અને એ બધું વ્યક્ત છે, એનાથી જુદો ભગવાન આત્મા અવ્યક્ત છે. આ બીજા બોલમાં કહેવામાં આવ્યું. અહીંયા વધારે વિસ્તાર કરી અને ગુરુદેવે સમજાવ્યું છે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં 71મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે કષાયોનો સમૂહ લીધો છે ને એટલે કષાયોનો સમૂહ લીધો છે ને એટલે વિકલ્પો શુભ હો કે અશુભ. કષાયો છે એટલે રાગ અને દ્વેષના ભાવો છે એટલે એ શુભ રાગ હોય કે અશુભ હોય, એ સર્વ વિકલ્પોનો સમૂહ, કેમ કે કષાયો છે તે વિકલ્પ સહિત જ છે, એ તો વિકલ્પરૂપ દશા છે, એ પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ દશામાં હોય ત્યારે તો એને ક્યાં એવા શુભ કે અશુભ ભાવ છે. એટલે એવા શુભ હો કે અશુભ હો એ સર્વ વિકલ્પો નો સમૂહ છે, એ ભાવક ભાવ તે વ્યક્ત છે અને તેનાથી બિન ભગવાન આત્મા અવ્યક્ત છે. અને આગળ કર્તા કર્મ અધિકારમાં એ વાત આવશે કે હું અબદ્ધ છું, શુદ્ધ છું, નિર્મળ છું, એક છું, નિત્ય છું ઇત્યાદિ, એ બધા જે છે એ બધા વિકલ્પો છે. અહીંયા કહે છે કે આવા વિકલ્પો કે બીજા કોઈ વિકલ્પો એ સર્વ વિકલ્પોથી ભગવાન આત્મા ભિન્ન છે. શુભ અને અશુભ બંને પ્રકારના ભાવો એની સાથે રહેલા વિકલ્પો, શુભાશુભ ભાવ છે તો એ સાથે રહેલા શુભાશુભ એવા વિકલ્પો છે, એ બધા વિકલ્પો એનાથી પણ ભગવાન આત્મા જુદો છે. કષાયોનો સમૂહ લીધો છે ને એટલે એમાં એ વિકલ્પો આવી ગયા. એ શુભ વિકલ્પ હોય તો પણ આવી જાય અને અશુભ વિકલ્પ હોય તો પણ એમાં આવી જાય છે. એ બધાથી જુદો ભગવાન આત્મા ભિન્ન છે, અન્ય છે. અને કષાય ભાવો જે વ્યક્ત છે તેનાથી આત્મા એટલે જ્ઞાયક વસ્તુ અન્ય છે, એ અપેક્ષાએ તેને અવ્યક્ત કહે છે. અવ્યક્ત કહે છે એટલે પેલા જે કષાય ભાવો એ વ્યક્ત છે, એ બધા જ ભાવો શુભાશુભ ભાવો એ વિકલ્પો એ બધું વ્યક્ત છે અને એનાથી જુદો ભગવાન આત્મા અવ્યક્ત છે. વસ્તુ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ ધ્રુવ વસ્તુ નાયક વસ્તુ સદા પ્રગટ જ છે, એમ નથી કે અપ્રગટ છે. પણ અહીંયા એ જુદી અપેક્ષા લઈને વાત કરવી છે એટલે એને અવ્યક્ત કહેવામાં આવ્યું. વસ્તુ જે છે એ તો પ્રગટ જ છે પણ એ અતિન્દ્રિયપણે પ્રગટ છે, એ અતિન્દ્રિયપણે પ્રગટ છે. એની વ્યક્તતા જે છે તે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવી વ્યક્તતા છે, એટલે એ અવ્યક્ત છે. આ બધા જે રીતે વ્યક્ત છે, કષાય ભાવો, જે શુભાશુભ ભાવો, વિકલ્પો, કે આ જગતના બધા પદાર્થો, છ પ્રકારના દ્રવ્યો અને એને જાણનારી પર્યાય, એ બધા જે રીતે વ્યક્ત છે એવી રીતે ભગવાન આત્મા વ્યક્ત નથી, એટલે એ અવ્યક્ત છે. જે વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. વ્યવહારના જે વિકલ્પો એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, અને જે ભિન્ન છે એવા વિકલ્પોથી એ કેમ પ્રાપ્ત થાય, એટલે એવા શુભાશુભ ભાવ એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, તો પછી શુભાશુભ ભાવ દ્વારા ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય, એટલે કે ન થાય. વિકલ્પોથી આત્માની પ્રાપ્તિ ન થાય. જો વિકલ્પોથી પ્રાપ્ત થાય તો આત્મા વિકલ્પથી અભિન્ન ઠરે, ભિન્ન ન રહે. અને વિકલ્પોથી આત્માની પ્રાપ્તિ થાય અને આત્મા જો અભિન્ન ઠરે તો પછી શું થાય, તો કે તે વિકલ્પો જીવનો સ્વભાવ થઈ જાય. તો વિકલ્પો જીવનો સ્વભાવ થઈ જાય, અને વિકલ્પો જીવનો સ્વભાવ થાય તો ભગવાન આત્માનું સ્વરૂપ એ એવું નિર્મળ શુદ્ધ રહે જ નહીં, એ તો વિકલ્પરૂપ સ્વરૂપ થઈ જાય. જેવા વિકલ્પો એવું સ્વરૂપ એમ તો બનતું નથી. ત્રિકાળ દેવું સ્વરૂપ શુદ્ધ નિર્મળ નાયક જે છે એવું ને એવું રહે છે. એ ગમે તેટલા વિકલ્પો કરે, ગમે તેવી પર્યાયમાં જાય, ગમે તેવા ભાવ કરે, શુભ ભાવ કરે, અશુભ ભાવ કરે, પોતે પોતાને કંઈક માને, ગમે તે રીતે વર્તે, તે છતાંય કોઈ પણ ભાવ, કોઈ પણ વિકલ્પ, કોઈ પણ પર્યાય એ આત્માના મૂળ સ્વરૂપમાં પ્રવેશતી નથી, કે આત્માના મૂળ સ્વરૂપને બદલતી નથી, એમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. એનો સ્વભાવ જે છે એ તો એવો ને એવો શુદ્ધ નિર્મળ છે, એની પરિણતિ શુદ્ધ નિર્મળ છે. હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, અભેદ છું, એવા જે વિકલ્પો છે તે વિકલ્પો છે તે કષાયમાં સમાય છે. શુભ ભાવ છે એ બધા શુભ ભાવ પણ એમાં સમાય છે, અને એને લીધે થઈ અને આકુળતા છે. એટલા માટે કહે છે ગુરુદેવ કે આકુળતામાં એનો સમાવેશ થાય છે, અને એ આકુળતામય ભાવક ભાવ બાહ્ય છે, વ્યક્ત છે, પરજ્ઞેય છે, અને અખંડ શુદ્ધ જીવ વસ્તુ અંતરંગ અવ્યક્ત જ્ઞાયક પણે છે, તેનાથી એ ભિન્ન છે. આત્માનું જેને હિત કરવું છે તેને વસ્તુનું પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ. બીજું બધું ઓછું આવડશે તો ચાલશે, થોડું વ્યાકરણ આવડતું હોય તો સારું છે, પણ વાત એમ જ છે કે આત્માનું જ્ઞાન તો એને સમજીને કરવું પડશે. હવે આગળ એના પછીના પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો સમ્યક દર્શનનો વિષય છે, એ શું છે એ બતાવવા માટે આ વાત કરી છે, અને એ કેમ પ્રાપ્ત થાય એની વાત છે. વ્યક્ત એવા કષાયોના સમૂહથી જે જુદો છે, અન્ન છે, ભિન્ન છે, એવો અવ્યક્ત નાયક મૂર્તિ ભગવાન સમ્યક દર્શનનો વિષય છે, અને આગળ સમય સારગાથા 142માં પછી આવે છે કે વ્યવહારના વિકલ્પોનો તો અમે પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ, પણ હવે હું શુદ્ધ છું, નાયક છું ઇત્યાદિ જે નિશ્ચયનો વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે. એટલે વિકલ્પનો નિષેધ છે, નિશ્ચયનો નહીં, નિશ્ચયનો વિકલ્પ અહીંયા વિકલ્પ લીધો છે. નિશ્ચયની વાત જે છે વિકલ્પ રૂપે, એ વિકલ્પ જે છે એનો નિષેધ એટલા માટે કરવામાં આવ્યો કે વિકલ્પ રૂપે રહેશે તો એ અટકશે. નિશ્ચયને એનું કથન છે કે હું શુદ્ધ છું, પણ એ શુદ્ધ છું એવો તો એને વિકલ્પ છે, વિકલ્પમાં એ શુદ્ધ છું એમ નહીં ચાલે, એને શુદ્ધ છે એવું અનુભવવું પડશે. વિકલ્પ જે છે નિશ્ચયનો કથન જે છે કે હું શુદ્ધ છું, ત્રિકાળ છું, હું સિદ્ધ સમાન છું, પણ એ તો વિકલ્પ રૂપે એને વાત કરી, અને એ વિચારે છે ત્યારે પણ એ વિકલ્પ રૂપે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે એવા વિકલ્પ જે છે એ વિકલ્પને પણ છોડીને તારે ભગવાન આત્મામાં જવું છે તો કોઈ વિકલ્પ રહેવો જોઈએ નહીં, તો નિર્વિકલ્પ ધ્યાનમાં એવી પ્રાપ્તિ થાય. એટલે એ નિશ્ચયનો જે વિકલ્પ છે એનો પણ અહીંયા નિષેધ કરવામાં આવે છે, અને એ વિકલ્પને પણ જ્યાં સુધી અતિક્રમતો નથી, એને પણ છોડીને આગળ વધતો નથી, ત્યાં સુધી અજ્ઞાન રૂપ કરતા કર્મ પણ ટળતું નથી, અને કરતા કર્મ પણ ટળતું નથી એટલે હું કરતા અને વિકલ્પ મારું કાર્ય એમ એ માને છે, ત્યાં સુધી અજ્ઞાન દશા છે, ત્યાં સુધી અજ્ઞાન દશા છે. આ વાત આગળ 142 ગાથામાં આવશે. અહીંયા તો આપણે એટલું સમજવાનું છે કે આવા વિકલ્પ શુદ્ધ ભાવ કરવા વાળા જે વિકલ્પ જે છે એ વિકલ્પ પણ શુભ ભાવ છે, એને પણ કસાયમાં સમાવી દીધા એટલે કસાયના સમૂહમાં લઈ અને એનાથી ભગવાન આત્મા જુદો છે, જે અતિન્દ્રિય છે, અનુભવનો વિષય છે, એ અનુભવમાં જ આવે છે, બીજી કોઈ રીતે આવતો નથી. આ વાત અહીંયા સમજાવી છે. એટલે એ બધાથી જુદો ભગવાન આત્મા છે. હવે એક આગળ બીજી વાત પણ અહીંયા પ્રવચન રત્નાકરમાં લીધી છે. અહીંયા કહે છે કે ખરેખર તો રાગ પોતે જ કરતા અને રાગ પોતે જ કર્મ છે. કરતા કર્મ અધિકારમાં આવશે, પણ અહીંયા લીધું છે એટલે આપણે લઈએ, સમજવા જેવી વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે. કે ખરેખર તો રાગ પોતે જ કરતા અને રાગ પોતે જ કર્મ છે, આત્મા તેનો કરતા નથી. રાગનો જે ભાવ થવો એ રાગ જ કરતા બની, રાગ જ કરતા બની અને એવા કર્મ બાંધે છે. જીવ કર્મ બાંધે છે એમ કહેવાય, એ તો વ્યવહારથી કહેવામાં આવે છે. ખરેખર તો આત્મા તો શુદ્ધ છે, નિર્મળ છે, એના સ્વરૂપમાં ક્યાંય બીજું કંઈ છે જ નહીં. અને એને જો એવા કર્મ બંધાય અને જો એમ કંઈ થયું હોત તો એનું એવું શુદ્ધ સ્વરૂપ કાયમ અખંડ એવું રહે જ નહીં. એટલે એવો ત્રિકાળ શુદ્ધ આત્મા છે એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવવો છે અને એમ વિશ્વાસ અપાવવો છે કે ભાઈ તારું વર્તમાનમાં પણ એવું શુદ્ધ સ્વરૂપ જ છે અને એના તરફ તું દ્રષ્ટિ કર તો તને એવા સ્વરૂપની પ્રાપ્તિ થશે, એવો વિશ્વાસ લાવવો છે ત્યારે એ શુદ્ધ સ્વરૂપની વાત કરતા એમ કહેવાય કે આ કર્મ છે એ પણ કંઈ આત્માને નથી, એ તો બહાર રહ્યા, એ તો આત્માથી બહાર જુદા રહ્યા, આત્માની સમીપમાં છે પણ જુદા છે, બહાર છે. અને એના કર્મબંધનું કારણ પણ, કારણ જો છે કંઈ તો એ પણ એ રાગ છે, એ આત્માથી જુદો છે. રાગ અને આત્મા એક નથી, રાગથી જુદો ભિન્ન ભગવાન આત્મા એ અવ્યક્ત છે. અને આ રાગ છે, દ્વેષ છે, એ બધા કસાયો છે જેને લીધે થઈને આશ્રવ થાય છે, બંધ થાય છે, એ બધું વ્યક્ત છે. ભગવાન આત્મા એનાથી જુદો છે. જો અવ્યક્તના બોલ દ્વારા કેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે આત્માનું એ સમજવાનું છે. અને એમ કરતા આત્માનું મહાત્મા આવે છે. એટલે શિબિરમાં ઘણા વખત પહેલાની વાત છે, લગભગ 2-1 વર્ષ પહેલા કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે આત્મા વિશે કઈ વાત વધારે વિસ્તારથી કરો, કેવો આત્મા. આત્મા વિશે જ્યાં સુધી બરાબર સમજ ના આવે ત્યાં સુધી આત્માનું મહાત્મા આવે નહીં. નિજ સ્વરૂપનું મહાત્મા આવ્યા વિના, નિજ સ્વરૂપનું મહાત્મા આવ્યા વિના સાધક દશા હોતી નથી. નિજ સ્વરૂપનું મહાત્મા આવ્યા વિના કોઈ સાધક થતો નથી. પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે અને પછી જ એ તરફનો પુરુષાર્થ ઉપડે છે તો એ સાચો સાધક બને છે. એટલે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને પોતાના નિજ સ્વરૂપનું મહત્વ લાવવું જ રહ્યું. અને એ વાતને અહીંયા જુદી જુદી રીતે સમજાવી છે. એટલે અહીંયા એ શુભ ભાવની વાતને કરતા કહે છે કે જે લોકો વ્યવહારથી પરંપરાએ નિશ્ચય પ્રાપ્ત થાય, અર્થાંત વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રાપ્ત થાય એમ માને છે, તેનો અહીંયા નિષેધ થાય છે. કેમ કે એનાથી તો જુદો છે ભગવાન આત્મા, શુભાશુભ ભાવ વિકલ્પ એ બધાથી તો જુદો છે. તો શુભ ભાવ દ્વારા, શુભાશુભ ભાવમાં શુભ ભાવ દ્વારા ધર્મ માનનારા જે લોકો છે એ વ્યવહારથી એમ માને છે કે આ વ્યવહાર ધર્મ છે, આ બધું પૂજા ભક્તિ વિનય વ્રત તપ એ બધું વ્યવહાર જે છે એનાથી ધર્મ થાય છે, તો એ તો નથી. એનાથી તો જુદો છે ભગવાન આત્મા, એ બધા જે કોઈ શુભ વિકલ્પ છે એ તો બંધનું કારણ છે. ભગવાન આત્મા તો શુદ્ધ નિર્મળ છે, એ શુદ્ધ ભાવ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય, બીજી કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે એમ નથી. હવે આપણે આગળ ત્રીજો બોલ લઈએ. ત્રીજા બોલમાં અહીંયા કહે છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે આત્મા અવ્યક્ત છે. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. અહીંયા પર્યાયની વાત કરી છે. વ્યક્તતા કોની હોય? પર્યાયની. અહીંયા વ્યક્તતા પર્યાયની લઈને વાત કરી છે. એમાં સમજાવે છે કે જે વ્યક્તતા એટલે પર્યાય જે વ્યક્ત થાય છે એ વર્તમાન પર્યાય છે, એ વ્યક્ત છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાય જે છે એ તો દ્રવ્યમાં સમાય છે. જે ભૂતકાળની પર્યાયો જે હતી એ તો દ્રવ્યમાં વિલીન થઈ અને ભવિષ્યકાળની પર્યાયો પણ એ દ્રવ્યમાં જ રહી છે, એટલે એ તો એમાં અંતરલીન છે. તો વ્યક્ત શું છે? તો કે એક સમયની વર્તમાન પર્યાય છે તે વ્યક્ત છે. એટલે જે ચિત્ત સામાન્ય ચૈતન્ય એની સર્વ વ્યક્તિઓ એટલે બધી પર્યાયો, એની વ્યક્તિઓ કઈ રીતે થાય? એની પર્યાય દ્વારા એ વ્યક્ત થાય, વ્યક્ત પણ હોય છે. તો એક એક પર્યાય જે થાય છે એ એક સમયની પર્યાય તેટલો વર્તમાન છે, અને પછી એ પર્યાય એ વિલીન થઈ જાય છે અને બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તો પૂર્વની પર્યાય જે વિલીન થઈ એ તો ભૂતકાળની થઈ ગઈ, અને વર્તમાનમાં એક પર્યાય છે એ ચિત્ત સામાન્યની ચૈતન્યની એ વ્યક્તતા છે, એ પર્યાય વર્તમાનમાં એક છે એ વ્યક્ત છે, અને ભવિષ્યમાં જે થવાની પર્યાય છે એ પણ એ દ્રવ્યમાંથી જ પ્રગટ થાય છે, એટલે એમાં એ ભરી પડી છે. આ વાતને આપણે ઘણી વાર સમજ્યા છીએ કે દ્રવ્ય જે છે એની અંદર અનંતી પર્યાયો છે, એક આખો પર્યાયનો પ્રવાહ છે, અને વર્તમાનમાં એક પર્યાય જે છે તે વ્યક્ત છે. એક પર્યાય જે છે વર્તમાનમાં એ આપણને જણાય છે, એટલે એના એના સંબંધમાં એના રિલેશનમાં આપણે એની પહેલાની બધી પર્યાયને ભૂતકાળની પર્યાય કહીએ છીએ અને એના પછીની પર્યાયને ભવિષ્યકાળની પર્યાય કહીએ છીએ. પણ બધો આખો પ્રવાહ છે, પર્યાયનો આખો પ્રવાહ છે. કેમ કે દ્રવ્ય છે તે અવિનાશી છે, દ્રવ્ય અવિનાશી છે, એનો નાશ થતો નથી, અને દ્રવ્યની દરેક સમયે કોઈ એક પર્યાય હોય છે. દ્રવ્ય છે તે અવિનાશી છે અને દરેક દ્રવ્યની દરેક સમયે કોઈ પણ સમયે કોઈ એક પર્યાય હોય જ છે. એ પર્યાય જે છે એ એ સમયની છે, એના પછીના બીજા સમયે બીજી છે, ત્રીજા સમયે ત્રીજી છે, ચોથા સમયે ચોથી છે. તો ક્યાં સુધી એની એવી પર્યાય થાય? તો કે જ્યાં સુધી દ્રવ્ય રહે ત્યાં સુધી. હવે દ્રવ્ય અવિનાશી છે, એનો નાશ નથી થતો, તો પછી એની પર્યાય ક્યાં સુધી થાય? તો કે અનંત પર્યાય થાય એની. જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી એક દરેક સમયે સમયે કોઈ ને કોઈ પર્યાય થાય. તો આ પર્યાય જે છે તે આખા પ્રવાહ રૂપે છે. એમાંથી વર્તમાનમાં જે પર્યાય છે એને આપણે એક સમયની જે પર્યાય વ્યક્ત છે એને વર્તમાન કહીએ, અને એની પહેલા જે પર્યાય થઈ ગઈ એ બધી ભૂતકાળની પર્યાય કહીએ છીએ, અને હજી જે થવાની છે બધી પર્યાય ભવિષ્યકાળની છે. એ બધી ક્રમમાં છે, ક્રમબદ્ધ પર્યાયની વાત આપણે કરી હતી ત્યારે આ વાત લીધી હતી. આખો પ્રવાહ છે, સર્વજ્ઞતાની વાત વખતે પણ આ વાત આપણે કરી છે કે આખો પ્રવાહ છે, જેને ભગવાન કેવળી ભગવાન એક સમયમાં આખા પ્રવાહને જુએ છે. માટે સર્વજ્ઞ ભગવાન જગતના બધા જ પદાર્થોની બધા જ દ્રવ્યોની ભૂતકાળની વર્તમાનકાળની અને ભવિષ્યકાળની બધી જ પર્યાયોને જુએ છે, જાણે છે, એવું સર્વજ્ઞપણું પડ્યું છે. ભવિષ્યકાળની પર્યાય જે નથી થઈ એને ભગવાન કેવી રીતે જાણે, એ પ્રશ્નના જવાબ રૂપે આપણે આ વાતનો પહેલા વિસ્તાર કર્યો છે, એટલે વધારે અત્યારે વિસ્તાર નથી કરતા, એ બધાને ખ્યાલમાં જ છે. તો અહીંયા એ પર્યાયના પ્રવાહની વાત કરતા અહીંયા વાત લીધી છે કે જે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ બધી પર્યાયો નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. ગુરુદેવ અહીંયા સરસ સમજાવ્યું છે કે જે પર્યાય ભવિષ્ય વ્યક્ત થવાની છે, ભવિષ્યમાં જે પર્યાય વ્યક્ત થવાની છે અને જે વ્યક્ત થઈ ગઈ છે તે બધી એટલે ભૂતકાળની, એ બધી પર્યાયો ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાયો એ ચૈતન્ય સામાન્યમાં અંતરલીન છે. વર્તમાનમાં જે પર્યાય છે એટલે વર્તમાન પર્યાય એ ચૈતન્યમાં નિમગ્ન નથી, કેમ કે એ વ્યક્તતા પામી છે, એક પર્યાય વ્યક્ત છે. વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. જો વર્તમાન પર્યાય પણ તેમાં નિમગ્ન હોય તો પછી જાણવાનું કાર્ય કોણ કરે? એટલે કે એ પર્યાય એક વર્તમાનમાં જાણવા વાળી છે, તે વ્યક્ત છે, અને તે સિવાયની ભૂતકાળની બધી પર્યાયો અને ભવિષ્યકાળની જે થવાની છે તે બધી પર્યાયો એ ચૈતન્ય સામાન્યમાં અંતરલીન છે. અને વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. જો વર્તમાન પર્યાય પણ જો એમાં નિમગ્ન હોય, એ પણ નિમગ્ન હોય એટલે એ પણ વ્યક્ત ન હોય, તો પછી જાણવાનું કાર્ય કોણ કરે? એટલે વર્તમાન પર્યાય સિવાયની ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયો એ ચૈતન્યમાં અંતરલીન છે. માટે તું આત્માને અવ્યક્ત જાણ. આત્માને અવ્યક્ત જાણ એમ કહીને આમાં બતાવવું એ છે કે વ્યક્તતા તો પર્યાયની છે, વર્તમાન પર્યાય છે એની વ્યક્તતા છે, એનાથી એ પર્યાય જે જાણવા વાળી છે એનાથી જુદો ભગવાન આત્મા છે એની વ્યક્તતા નથી, એની વ્યક્તતા નથી. વર્તમાન પર્યાય સિવાયની ભૂતકાળ અને ભવિષ્યકાળની બધી પર્યાયો એ ચૈતન્યમાં અંતરલીન છે. માટે તું આત્માને અવ્યક્ત જાણ. ગાથામાં જાણ એમ કીધું છે ને, એટલે જાણનારી વર્તમાન પર્યાય, જાણનારી જે વર્તમાન પર્યાય છે એ ચિત્ત સામાન્યની બહાર રહી, એ ચિત્ત સામાન્યની બહાર રહી અને એ વ્યક્ત પર્યાયમાં આ જ્ઞાયક વસ્તુ જે અવ્યક્ત છે એને તું જાણ, એમ અહીં કહેવું છે. થોડુંક અઘરું પડશે પણ સમજવું પડશે. પર્યાયની વાત એટલા માટે જ આપણે પહેલા લીધી કે પર્યાયનો સમૂહ છે ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની. વર્તમાનકાળની એક પર્યાય અને અનંત પર્યાય ભૂતકાળની, અને અનંત અનંત પર્યાય ભવિષ્યકાળની. એ બધી પર્યાય એ ચૈતન્ય સામાન્યની અંદર એ અંદર અંતરલીન છે. અંતરલીન ન હોય તો પર્યાયો થાય ક્યાંથી? એટલે એ વાતને આપણે પહેલા સિદ્ધ કરી કે અનાદિથી આ ભગવાન આત્મા અને બીજા જે દ્રવ્યો છે તે બધા અવિનાશી છે, એનો નાશ થવાનો નથી અને એની ઉત્પત્તિ પણ નથી. એટલે અનાદિથી એની એક પછી એક પર્યાયો થતી આવી છે અને અનંત પર્યાયો એની થઈ છે અને અનંત અનંત પર્યાયો થશે. પણ એ બધી તો એમાં અંતરલીન છે. માત્ર એક વર્તમાન પર્યાય છે તેની વ્યક્તતા છે, અને એની વ્યક્તતા છે એ વ્યક્તતા છે એમ સિદ્ધ કરતા અહીંયા ગુરુદેવે કહ્યું કે જો એ પણ જો વર્તમાન પર્યાય જે છે એ પણ જો અંતર નિમગ્ન હોય એમ જ હોય તો પછી જાણશે કોણ? એટલે જાણવા વાળી આ પર્યાય છે જે નિજ સ્વરૂપને પણ જાણે છે અને પરને પણ જાણે છે. એવી જે જાણવા વાળી જે પર્યાય છે તે પર્યાય વ્યક્ત છે, અને એ પર્યાય વ્યક્ત પર્યાયમાં આ અવ્યક્ત ભગવાન આત્મા જણાય છે, એમાં આ અવ્યક્ત આત્મા જણાય છે. એક ઉદાહરણ આપી અને અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે પાણીનું તરંગ, પાણીમાં શાંત પાણી હોય તળાવની અંદર, નદીમાં તો વહેતું હોય એટલે તળાવનું ઉદાહરણ એટલા માટે આપણે લઈએ છીએ કે તળાવમાં શાંત પાણી હોય અને એની અંદર એક કાંકરી નાખવામાં આવે તો તરંગ ઉઠે. એટલે પાણીના તરંગ જે છે ઉઠે છે, એટલે એ તરંગ ગોળ તરંગ આખા ફેલાતા ફેલાતા મોટા થતા 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 છેવટે શું થાય? તો કે ત્યાં ને ત્યાં વિલીન થઈ જાય છે, એમાં જ સમાઈ જાય છે. એટલે એ વાતને લઈને ગુરુદેવે સમજાવ્યું છે કે પાણીનું તરંગ જેમ પાણીમાં સમાઈ જાય છે તેમ વ્યય થયેલી પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે. જે પૂર્વની ભૂતકાળની પર્યાય છે જે વ્યય થઈ છે, રહી નથી, એ ક્યાં ગઈ? તો કે દ્રવ્યરૂપ થઈ ગઈ, એ દ્રવ્યમાં સમાઈ ગઈ. નિર્મળ પર્યાય પ્રગટ હોય ત્યારે તે ક્ષયોક્ષમ, ક્ષાયી કે ઉપક્ષમ ભાવરૂપે હોય છે. નિર્મળ પર્યાય પ્રગટ હોય ત્યારે તે ક્ષયોક્ષમ, ક્ષાયી કે ઉપક્ષમ ભાવરૂપ હોય છે, પણ અંદર દ્રવ્યમાં સમાઈ જાય ત્યારે એ પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. આ વાત સમજવા જેવી છે. પારિણામિક ભાવ એટલે જેમાંથી પરિણામ થાય છે તેવો ભાવ, પરિણામો એટલે પર્યાયો એક પછી થાય છે તેવો. એટલે અહીંયા પારિણામિક શબ્દ એને માટે લેવામાં આવ્યો. જો ભગવાન આત્મા માટે કેટલા જુદા જુદા શબ્દો વાપરવામાં આવે છે, જ્યાં જે વાત જે અપેક્ષાથી જે સમજાવવું હોય એ પ્રમાણેના શબ્દ લેવામાં આવે. જ્ઞાનની વાત કરવી હોય તો જ્ઞાયકની વાત કરે, અહીંયા વાત પર્યાયની વાત કરવી છે એટલે પર્યાય જેમાં સમાય છે એની વાત લીધી એટલે એને પારિણામિક કહ્યું. તો એ પર્યાયો જે છે એ અંદરમાં દ્રવ્યમાં સમાઈ જાય છે ત્યારે એ પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. ઉદય ઉપશમ ક્ષયોપશમ કે ક્ષાયિક રૂપ રહેતી નથી. આ વધારાની વાત ગુરુદેવે સમજાવી છે, આ યાદ રાખવા જેવી વાત છે કે પર્યાય કઈ રીતે હોય છે, પર્યાયનું સ્વરૂપ કેવું છે, એમાં આ મહત્વની વાત છે. પણ વર્તમાન એક પર્યાય છે એની વ્યક્તતા છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયો દ્રવ્ય સામાન્યમાં પારિણામિક ભાવે છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી એમાં અંતરલીન છે એટલે એને પારિણામિક ભાવે છે એમ કહી દીધું. વ્યક્ત જ્ઞાનની પર્યાય એટલે વર્તમાન જે પર્યાય, જે જાણવાવાળી પર્યાય, તે વ્યક્ત જ્ઞાનની પર્યાયમાં જે અવ્યક્ત સામાન્યનું જ્ઞાન થયું એટલે ભગવાન આત્માનું જે જ્ઞાન થયું તે નિશ્ચયનું જ્ઞાન છે. અને નિશ્ચયના જ્ઞાન સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. જો આ એક બીજી વધારે વાત લીધી કે જે ભગવાન આત્માનું જ્ઞાન થયું એ નિશ્ચયનું જ્ઞાન છે અને એની સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું એટલે વર્તમાન પર્યાયને પણ સાથે જાણવી એટલે પ્રમાણ જ્ઞાન થયું. એનો અર્થ શું થયો કે દ્રવ્ય ત્રિકાળ છે તે અને પર્યાય એમ બે મળી અને પ્રમાણ જ્ઞાન થાય. એટલે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું સાથે તો એ પ્રમાણ જ્ઞાન થાય છે. નિશ્ચયના જ્ઞાનપૂર્વક પર્યાય પોતે એકલું પર્યાયનું જ્ઞાન કરે, તો એને પછી શું કહેવાય, વ્યવહારનું જ્ઞાન કહેવાય. એટલે એ બંને જ્ઞાન કરે છે તો એ પ્રમાણ જ્ઞાન બને છે, એ વાત અહીંયા કરી. તો આ ત્રીજા બોલની વાત અહીંયા ચાલે છે, એમાં આપણને બીજી કેટલીક વાત ગુરુદેવે સમજાવી. હવે અહીંયા આગળ કહે છે કે જગતના જીવોને કરુણા કરી, અને ગુરુદેવ કહે છે કે જગતના જીવોને પોતે મરીને ક્યાં જશે એની પડી નથી. પણ ભાઈ, આત્મા તો અવિનાશી તત્વ છે, એ ક્યાંક તો રહેશે જ. આત્મા કઈ મરતો નથી, અહીંથી મરીને એ ક્યાંક તો જશે ને. ચાર ગતિ અને 84ના ચક્કરમાં આત્માને કોઈ શરણ નથી. પોતે મરીને ક્યાં જશે એવી જેને સંસારની ભીતિ લાગી છે તે ભવ્ય જીવ આત્માનું જ, શુદ્ધ ચૈતન્યનું જ શરણ શોધે છે. જેને એમ લાગ્યું છે કે હવે ભવનો અંત કરવો છે, જેને એમ લાગ્યું છે કે આ ભવનો થાક લાગ્યો છે, આ દુઃખો દૂર કરવા છે હંમેશને માટે, અને પોતે હવે અહીંથી ક્યાં જશે, ક્યારે શું થશે, અને જો એવી ગતિમાં ચાલ્યો જશે કે જ્યાં એ ધર્મ નહીં પામે તો શું થશે, એવી જેને ભીતિ લાગી છે એ તો એક સમય પણ વ્યર્થ બગાડતો નથી અને ધર્મમાં જોડાય છે, અને એ તો પોતે નિજ સ્વરૂપનું ચૈતન્યનું જ શરણ શોધે છે અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. નિશ્ચય નહીંનો વિષયભૂત જે ધ્રુવ એક અખંડ ચૈતન્ય સામાન્ય વસ્તુ છે તે એક જ જીવને શરણરૂપ છે. નિજ સ્વરૂપ ભગવાન આત્મા, પોતાનો આત્મા, નિજ સ્વરૂપ ચૈતન્ય, અખંડ જ્ઞાયક સામાન્ય એ જ શરણરૂપ છે, બીજું કોઈ શરણરૂપ નથી. પર્યાયને એક દ્રવ્ય જ શરણભૂત છે, તેથી કહે છે કે વ્યક્ત પર્યાયમાં તું એક શુદ્ધ અવ્યક્તને જાણ. આ વર્તમાન વ્યક્ત પર્યાય છે ને, જાણવા વાળી પર્યાય, એમાં તું બીજું બધું જાણવાનું છોડી દે અને માત્ર તારું અવ્યક્ત નિજ સ્વરૂપ એને તું જાણ, એટલે એનો અનુભવ કર. અહીંયા થોડો વધારે વિસ્તાર કર્યો છે, આપણે લઈએ સાથે કે દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. પર્યાય દ્રવ્યને પ્રગટ કરે છે, પર્યાય દ્વારા આપણને દ્રવ્યનું જ્ઞાન થાય છે, પણ એ પર્યાય દ્રવ્યમાં ઘૂસી જતી નથી, એટલે કે પેલું વિલીન થઈ જાય છે એની વાત અહીંયા નથી લીધી. અહીંયા બીજી અપેક્ષાથી વાત સમજાવવી છે. એ છેવટે વિલીન થઈ જાય છે એટલે તો એમાં રહેતી નથી એમ અપેક્ષા હતી. અહીંયા ઘૂસી જતી નથી એટલે, ઘૂસી જતી નથી એટલે અહીંયા બીજો અર્થ કરવો છે કે દ્રવ્ય પર્યાયમાં આવી જતું નથી કે પર્યાય દ્રવ્યની અંદર આવી નથી જતી, એટલે કે એ પર્યાય દ્રવ્યનું કંઈ બગાડતી નથી, દ્રવ્યમાં કોઈ ફેરફાર કરતી નથી. ઘૂસી જાય તો શું થાય? અત્યારે વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય છે અને આ મનુષ્યની પર્યાય જો આ શુદ્ધ આત્મ સ્વરૂપ દ્રવ્ય એમાં જો ઘૂસી જાય તો શું થાય? એના પછીની પર્યાય પણ એમાં ઘૂસી જાય, એની પહેલાની પણ પર્યાય ઘૂસી જાય, તો આત્માનું સ્વરૂપ જેવું છે એવું રહી શકે જ નહીં, એવું સ્વરૂપ રહી શકે જ નહીં. એટલે એ અપેક્ષાથી અહીંયા ઘૂસી જતી નથી એમ કહ્યું છે. જીવ જે કે જે પર્યાયો કરે છે એ પર્યાયો કંઈ આત્માની અંદર ઘૂસી જતી નથી. એટલે કહે છે કે દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. જો દ્રવ્યમાં ઘૂસી જાય તો આ દ્રવ્ય છે એમ કોણ જાણે? બીજી વાત કે એમાં જાય તો એ દ્રવ્ય જાણશે કોણ? એ પર્યાય તો દ્રવ્યને જણાવનારી છે, જાણનારી છે. એટલે અવ્યક્તને જાણનાર પર્યાય તો અવ્યક્તથી ભિન્ન રહીને તેને જાણે છે. પર્યાયની અપેક્ષાથી જો વિચાર કરીએ તો પર્યાય જે છે તે વ્યક્ત છે, અને એ દ્રવ્ય જે અવ્યક્ત છે એને જાણે છે તો એનાથી ભિન્ન રહીને જાણે છે. એ પર્યાયમાં એ દ્રવ્ય આવી જતું નથી, કેમ કે એ તો પર્યાય તો નાશવંત છે એટલે એ તો વિલીન થઈ જાય છે, એ પછી રહેતી નથી. જો એવું દ્રવ્ય એમાં આવી જાય તો એનો પણ નાશ થાય, એ પણ વિલીન થઈ જાય, એમ તો થતું નથી. એટલે દ્રવ્યની પ્રતીતિ કરનારી આ પર્યાય દ્રવ્યમાં ઘૂસી જાય તો પ્રતીતિ કરનાર કોઈ રહેતું નથી, તેથી એ પ્રગટ વર્તમાન પર્યાય દ્રવ્યથી ભિન્ન રહી પ્રતીતિ કરે છે. આ વાત છે. એક સમયની પર્યાય જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા આવી જતો નથી, પણ એમાં જણાય છે, એમાં અનુભવાય છે, અને એ પર્યાયને નિર્મળ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. બીજા સમયે પણ જો આવી નિર્મળ શુદ્ધ પર્યાય થાય, ત્રીજા સમયે પણ થાય, ચોથા સમયે પણ આવીને આવી શુદ્ધ નિર્મળ પર્યાય થાય, અને એમ કરતા કરતા અનંત સમયની એવી ને એવી શુદ્ધ પર્યાય નિર્મળ જ થયા કરે, તો એનો અર્થ એ થયો કે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરી રહ્યો છે. અને પછી ત્યાંથી જો બહાર જ ના આવે એટલે ફક્ત એવી નિર્મળ શુદ્ધ પર્યાય થયા કરે, અને એ પર્યાયમાં પોતે અતિન્દ્રિયપણે સુખ અને આનંદ શાંતિનો અનુભવ કર્યા કરે, એમાં જ સ્થિર થઈ જાય છે, તો કેવળ જ્ઞાન થાય છે અને મુક્તિ થાય છે. એટલે જે પોતે જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપને પોતે પર્યાયમાં પ્રગટ કરવાનું છે, અને એ પણ કેવું? હંમેશને માટે, કાયમને માટે એવા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. આનું નામ મોક્ષ, આનું નામ મુક્તિ. એક સમય માટે જેને એવો અનુભવ થાય છે, કે થોડા વધારે સમય માટે પણ જેને એવો અનુભવ થાય છે, એને જે અતિન્દ્રિયપણે આનંદ આવે છે એ આનંદ ક્યારેય ભૂલાતો નથી. એ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે. એ વખતે આનંદનો અનુભવ છે એ પ્રત્યક્ષ છે, એ પરોક્ષ નથી. સમ્યક દર્શનમાં જે આનંદનો અનુભવ જે છે તે પ્રત્યક્ષ છે, અને જે જ્ઞાન છે તે પરોક્ષ છે. કેવળ જ્ઞાનમાં જ્ઞાન છે તે પણ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાનની પર્યાય અને સમ્યક દર્શનની પર્યાયમાં સ્વાદ તો એક સરખો જ આવે છે, આનંદ તો એક સરખો જ આવે છે, પણ પેલી પૂર્ણતા છે અને ત્યાં જ્ઞાન છે એ પણ પ્રત્યક્ષ આત્માના પ્રદેશોથી થાય છે, જ્યારે અહીંયા જ્ઞાન છે એમાં પરોક્ષપણું પણ છે. પ્રત્યક્ષપણું અનુભવનું જે આનંદનું છે એ તો કેવળીને પણ એવું જ છે અને સમ્યક દર્શીને પણ એવું જ છે. તો એ જ્ઞાનની પર્યાયમાં તું ભગવાન આત્મા જે અવ્યક્ત છે એને તું જાણ, એ વાત અહીંયા તો કહેવી છે. જુદી જુદી રીતે વાત ગુરુદેવે સમજાવી, પર્યાય વિશે ઘણી વાત કરી. હવે ચોથો બોલ આપણે લઈએ. ચોથા બોલમાં અહીંયા કહે છે કે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. શું કહે છે? ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. કોની ક્ષણિક વ્યક્તિની વાત કરી છે? ક્ષણિક વ્યક્તતા કોની હોય? પર્યાયની. પર્યાયની વ્યક્તતા છે તે ક્ષણિક છે, થોડી ક્ષણની, જે સમયની છે પર્યાય, એટલે એ ક્ષણિક વ્યક્તતા છે. એટલે ક્ષણિક વ્યક્તતા એ પર્યાયની છે, એ પર્યાયની છે. અહીંયા કહે છે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત છે. તો પર્યાયની વ્યક્તતા જે છે એ ક્ષણિક હોય, ભગવાન આત્માને એવું ક્ષણિક પણ હોય? પર્યાયને એવું ક્ષણિક પણ હોય કે એક સમયની હોય, બીજા સમયમાં તો એ વિલીન થઈ જાય, ક્યાંય ચાલી ગઈ, આપણે કહીએ કે દ્રવ્યમાં સમાઈ ગઈ, પણ એ રહી નહીં, એ પર્યાયનું પછી અસ્તિત્વ રહ્યું નહીં. તો એ ક્ષણિકપણું કોને છે? એવી વ્યક્તતા કોની છે? પર્યાયની છે. ભગવાન આત્માને એવું ક્ષણિકપણું હોય? ભગવાન આત્મા તો અવિનાશી છે, એટલે એ અવ્યક્ત છે. ગુરુદેવે સરસ સમજાવ્યું છે. આપણે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજામાં 74માં પાના ઉપર બીજો પેરેગ્રાફ લઈએ, એમાં ચોથો બોલ બહુ સરસ રીતે સમજાયો છે. ચોથા બોલમાં ગુરુદેવ અહીંયા કહે છે, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાનું 74, એમાં ગુરુદેવ અહીંયા સમજાવતા કહે છે કે એક સમયની પર્યાય જે વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક છે. એક સમયની પર્યાય જે વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક છે. એક સમયની છે એટલે ક્ષણિક તો છે જ, બીજા સમયે એ પર્યાય નથી એટલે ક્ષણિક જ છે, પણ એ પ્રગટ છે, વ્યક્ત છે ને. વર્તમાન પર્યાય એ જે છે તે વ્યક્ત છે, પ્રગટ છે. પછી એ બીજા સમયે એ પર્યાય તો જતી રહેશે, બીજી નવી પર્યાય થવાની છે. એટલે એ વ્યક્તતા, એ પ્રગટપણું એ એક સમયનું, એટલે એ ક્ષણિક છે, એટલે એ ક્ષણિક છે. પણ એ પર્યાય થઈ તો ખરી ને, છે તો ખરી ને, એ કે આકાશના ફૂલ જેવી વાત નથી, એ છે ને, એનું અસ્તિત્વ છે ને એક સમય માટે, પણ એ પર્યાયનું, એક સમયની પર્યાયનું અસ્તિત્વ તો છે ને, એટલે પર્યાય છે, પણ એ એક સમયની ક્ષણિક છે. ભગવાન આત્મા એવો ક્ષણિક નથી. ભગવાન આત્મા જે છે તે તો ત્રિકાળ છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જે એ એક સમયની પર્યાય જે વ્યક્ત છે, પ્રગટ છે, તે ક્ષણિક છે. જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્ય સામાન્ય એ ત્રણેય કાળ છે, ત્રિકાળ છે, કાયમ રહેવા વાળું તત્વ છે. ત્રણેય કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ, ત્રણેય કાળ છે. પેલી પર્યાય તો વર્તમાન કાળ પૂરતી જ છે, એની વ્યક્તતા જે છે, વ્યક્ત પર્યાય જે છે એ તો વર્તમાનની છે, એટલે એક સમયની છે. જ્યારે આત્મા તો ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, ત્રણેય કાળ એક સરખો જ છે, જે ધ્રુવ ક્યારેય બદલાતું નથી એવું ચૈતન્ય સામાન્ય એ ત્રણેય કાળ રહેવા વાળું તત્વ છે. તેથી ક્ષણિક વ્યક્તિ માત્ર એટલે પ્રગટ પર્યાય. ક્ષણિક વ્યક્તિ કોની, એની વ્યક્તતા કોની છે? ક્ષણિક, એ ક્ષણ પૂરતી એ પર્યાય જે પ્રગટ છે, જે વર્તમાનમાં છે, તે એ ક્ષણિક વ્યક્તિ માત્ર એટલે પ્રગટ પર્યાય, એના જેટલો આત્મા નથી, એના જેટલો આત્મા નથી, માટે એ અવ્યક્ત છે. ક્ષણિક વ્યક્તિ માત્ર એટલે પ્રગટ પર્યાય જેટલો આત્મા નથી, પેલી તો એક સમયની છે એના જેટલો આત્મા નથી. આત્મા અનાદિ અનંત છે, અવિનાશી છે, પેલી નાશવંત છે. આત્મા એનાથી અન્ય અવ્યક્ત છે, જુદો છે, ભિન્ન છે. પેલી તો વ્યક્ત, વર્તમાન પર્યાય એક સમયની વ્યક્ત હતી, તેના જેટલો આત્મા નથી, ભલે એ જાણનારી છે. એક સમયની પર્યાયનું સામર્થ્ય પણ કેટલું છે? એક સમયની જ્ઞાનની પર્યાય એ સર્વ લોકાલોકને જાણનારી છે, છતાં પણ એ એક સમયની છે. અને આ ભગવાન આત્માના સ્વરૂપને જાણનારી, અનુભવનારી એ એક સમયની પર્યાય છે, વર્તમાન પર્યાય છે, એમાં ભગવાન આત્મા જણાય છે પણ એમાં આવી જતો નથી, એવી એ એક સમયની પર્યાય એટલું સામર્થ ધરાવનારી છે, છતાં એ ક્ષણિક છે. ભગવાન આત્મા ત્રિકાળ છે, એ ક્ષણિક નથી. જો પર્યાયથી જુદા પડવાની વાત બતાવી છે, અને પર્યાયનું કેવું સ્વરૂપ છે અને એની સાથે તુલનામાં ભગવાન આત્મા કેવો છે એ અહીંયા સમજાવ્યું છે. એટલે એ પર્યાયનું લક્ષ ન હોય, શુદ્ધ નિર્મળ પર્યાય થઈ હોય તો પણ એનું લક્ષ કરતા સ્વરૂપમાં નથી જવાતી. સ્વરૂપમાં તો ત્રિકાળનું લક્ષ કરતા જ જવાય, ધ્રુવનું લક્ષ કરતા ધ્રુવ તરફ એ પર્યાય ઢળી જાય છે અને એ સમ્યક દર્શન થાય છે, એ મોક્ષનો માર્ગ છે. આ વાત અહીંયા કરવી છે. જો દરેક બોલમાં સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે અને ભેદ જ્ઞાન કરાવ્યું છે, ક્યાં ક્યાંથી પ્રભુ આપણે ભેદ જ્ઞાન કરી અને આત્મામાં જવાનું છે એ વાત ખૂબ અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. આ કંઈ ગોખવાનો વિષય નથી, પંડિતાઈનો વિષય નથી. આમાં જે ભાવ ભરેલા છે એને સમજવાના છે અને એવા ભાવ ગુરુદેવે પોતે અનુભવ્યા અને આપણી ઉપર કૃપા કરી અને આપણને આપ્યા. આ વાત છે. તો ચોથા બોલને આજે આપણે પૂરો કરીએ. અહીંયા કહે છે આગળ કે તાત્પર્ય એમ છે કે પર્યાય એક સમય માત્ર સત હોવાથી, એક સમય માત્ર છે પણ સત છે ને, હોવાપણે છે ને, સત એટલે હોવાપણે, તે દ્રષ્ટિ કરવા યોગ્ય અને આશ્રય કરવા યોગ્ય નથી. માટે અનંત કાળમાં જેનું લક્ષ્ય કર્યું નથી, કોનું લક્ષ્ય નથી કર્યું, ત્રિકાળ ભગવાન આત્મા નાયક ધ્રુવ એનું લક્ષ્ય નથી કર્યું, એવા એક શુદ્ધ ત્રિકાળી અવ્યક્ત આત્મસ્વભાવનું લક્ષ્ય કર. આ એનું તાત્પર્ય સમજાય. જેનું લક્ષ્ય નથી કર્યું, જે અલક્ષ રહ્યું છે એને એનું હવે લક્ષ્ય કર. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, ઇન્દ્રિયો મોળી ન પડે અને રોગ ઘેરો ન ઘાલે તે પહેલા તારી જાણવાની ઇન્દ્રિયો જે છે, આ બધી જેમ વાંચવાનું ને લખવાનું ને સાંભળવાનું ને બધું પ્રભુ ઉંમર થતા બધું પછી નહીં બને. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, ઇન્દ્રિયો મોળી પડે એ પહેલા તો તું, અને બીજા તને રોગ થાય અને એમાં તું પછી આર્ધ ધ્યાનમાં જાય એ પહેલા તું આ ચિન્હ માત્ર શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી લે એમ કહે છે, અને એનો પુરુષાર્થ એ પછી નહીં થાય એવી અહીંયા શિખામણ આપી છે. તો અહીંયા આપણે આ ચાર બોલ પૂરા કર્યા. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે શુક્રવાર છે એટલે આપણે ભક્તિરૂપે સમયસારની સ્તુતિ લઈશું અને તે પછી સ્વાધ્યાય પૂરો કરીશું. તો આપણે સમયસારની સ્તુતિ અત્યારે લઈએ છીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહ વિસુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોશાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા મૃતે પુરા, ગ્રંથાદિ રાજ તારામા વાવો બ્રહ્માંડના વર. અહો વાણી તારી પ્રસમરસ વાવે નિતરતી, મોક્ષુને પાતી અમૃત રસ અંજલિ પરી પરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ બણી દોડે પરિણતી. તુંછે નિશ્ચય ગ્રંથ ભંગ સગણા વ્યવહારના ભેદભા, તું પ્રજ્ઞા છે જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિસામો પવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુને તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી.
તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.